તારીખ 8/12/1988 શ્રી પ્રયોજન સિદ્ધિશાસ્ત્ર બોલ નંબર 32ના 16-20 નંબરના મુદ્દા ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 24
પ્રતિપાદન કરવો છોડી પોતાના વિકલ્પના પ્રવાહમાં પણ આવી જાય છે શાસ્ત્રજીનો વિષય પ્રતિપાદન કરવાનું છોડી દે છે. બીજા જ વિષયો ઉપર પોતાનો વક્તવ્ય ચલાવે છે એવી જે પદ્ધતિ છે એ શાસ્ત્રજી પ્રત્યેનો અભિનય છે. દેવ ગુરુ કે શાસ્ત્ર કોઈના પ્રત્યે અભિનય થાય કે દર્શન દોષ અપરાધ સિદ્ધ ત્યાં થઈ જાય છે. જે વક્તાએ એ લક્ષમાં રાખવું જોઈએ કે વિષયાંતરથી થઈ જતું એમને પોતાને લક્ષ હોવું જોઈએ. તે સમાધાનમાં વિષય લીધો છે કે શાસ્ત્રના વિષયને છોડીને વિષયાંતર ન થાય તેની જાગૃતિ વક્તાએ રાખવી જોઈએ, જેથી શાસ્ત્ર જે પ્રત્યે અભિનય ન થાય.
વિષયાંતર થાય ને તત્વની વાત આવતી હોય બીજી જગ્યા કે વિષયાંતર થઈ જાય તો વાતો એ આત્મસંબંધી નથી
તો પણ ન થવી જોઈએ, કઈ નથી. કેમ કે તો પછી સામે જે શાસ્ત્રમાં વિષય નિરૂપિત થઈ રહ્યો છે ગાથાબદ્ધ શાસ્ત્રજીનું જે સંકલન છે એનો તો કઈ અર્થ રહ્યો નહીં. ભાગ શું બને છે કે અડધી રીતે કે એક રીતે કોઈ વાંચે છે, પછી તત્વોની અનેક પ્રકારની વાતો કરે, વક્તા ગયેલા પરિશ્રમમાં 10 દિવસમાં કેટલું ચાલ્યું તો કે 10 દિવસમાં 11મી ગાથા એક જ રીતે ચાલી કે બીજી રીતે ન ચાલી. કેવી રીતે એમ ચાલ્યું તો કે તું એક લીટી વાંચી જાય પછી વિષય ગમે તે ચાલી જાય. સામે શાસ્ત્ર રાખવાનો તો કઈ અર્થ રહ્યો નહીં. એટલે વક્તાને વિષયાંતર થાય તો પણ એનો ખ્યાલ હોવો જોઈએ કે વિષયાંતર થાય છે એ વિષયનો વિષયાંતર જે થતું હોય એનો સંક્ષેપ કરીને પાછા મૂળ વિષય ઉપર આવી જાય. કોઈ પ્રશ્ન ચાલી જાય, કોઈ ચર્ચા ચાલી જાય એવું સંભવિત છે, પોતાને પણ થોડોક વિશેષ વિચાર આવી જાય તો એના જ પેટામાં કોઈ બીજી વાત ચાલી જાય. જે ચાલતો વિષય હોય એના પેટામાં જ કોઈ બીજી વાત ચાલી જાય. પણ એનું જો લક્ષ હોય તો એને બહુ લંબાવે નહીં, વિષયાંતર છે એનો ખ્યાલ આવે, મૂળ વિષય ઉપર પાછા આવી જાય. પણ કદી પોતે કોઈ શાસ્ત્ર ને સન્મુખ રાખ્યા વિના પ્રવચન નહોતા આપતા. શાસ્ત્ર લઈને બેસે એક દિવસ પણ એવો ન હોય કે આજનું પ્રવચન કોઈ શાસ્ત્ર વગર થશે, એવું એક દિવસ પણ પ્રવચન નથી આપતા. અને જે શાસ્ત્ર ચાલતી હોય આગળ ચાલે જ તે ગાથા, ત્યાં અટકી ગયા હોય એવું ન બને કે ભાઈ ચાલ આમાં અટકી ગયા છે એવું નથી, બીજું જ ચાલ્યા કરે છે. ગ્રંથ પૂરો થઈ જાય આદિથી અંત સુધી ગ્રંથ પૂરો કરે પછી બીજો ગ્રંથ બીજો શાસ્ત્ર દે, શાસ્ત્ર વગર તો એક દિવસ પણ એ દ્રષ્ટિએ શ્રોતાને પણ એટલો ખ્યાલ આપવો જોઈએ કે વક્તા કોઈ એવી રીતે શાસ્ત્રજીના અવિનયથી વક્તવ્ય આપતા હોય તો શ્રોતાએ એને ધ્યાન ખેંચવું, ભલે જાહેરમાં નહીં બધાની વચ્ચે તો પાછળથી એકાંતમાં શાસ્ત્રજીનો આમાં અવિનય થાય છે. રોજ એક લીટી વાંચીને પછી ભાષણ બીજું જ ચાલે છે, આ વિશે ચાલતો નથી. શાસ્ત્રજી વિચારતા હોય ત્યાં મુખ્યપણે પારમાર્થિક વિષય હોવાથી, અધ્યાત્મ શાસ્ત્રોનો તો મુખ્યપણે પારમાર્થિક વિષય હોવાથી હાસ્યરસની વિશેષતા ન થાય. આમ તો હાસ્ય ભાવ છે, અશુભ ભાવ છે, પાપ ભાવ છે, પણ એ શુભ શુભના ભેદમાં પાપના ભેદમાં જાય છે, અશુભમાં જાય છે, શુભમાં નથી જાય, અશુભ છે. તો શાસ્ત્રની અંદર શાસ્ત્રની પ્રવૃત્તિ તો મુખ્યપણે શુભ ભાવ સહિતની શુભ ઉપયોગ વાળી છે, એમાં અશુભ ઉપયોગ વધી જાય કે વારંવાર થઈ જાય એવી જો પરિસ્થિતિ થાય તો પણ શાસ્ત્રનો અવિનય થાય. એવી પરિસ્થિતિ હોય વક્તાની ત્યાં પણ એને ધ્યાન ખેંચવું કે આ રીતે શાસ્ત્ર સાથે આપણને યોગ્ય નથી. સંગઢમાં એકવાર બની વીરજી ભાગે થાય પ્રવચન મંડપમાં બપોરે એક વાગે કોઈને કોઈ વાંચે બહારના કોઈને કોઈ રોકાણા હોય કે બપોરે નિયમિત એક કલાકનું વાંચન ચાલતું એકથી બે, એમાં હસવાનું વિશેષ થોડું ચાલવા લાગ્યું. એક બે ત્રણ ચાર રીતે અમે જોયા કર્યું, પછી તો જોયું કે અહીંયા રવૈયો થઈ ગયો છે હસવાનો, ઠપકો આપ્યો કારણ કે બધી વાત મશ્કરીએ ચડે છે. જીવાણીની વાત કરતા કરતા જીવાણીની વાતમાંથી મશ્કરી ચાલે છે, જીવાણી તો માતા છે, માતાની મશ્કરી કરવા જેવું થાય છે, એવી રીતે થપકાય. એટલે એ પણ એક અભિનયનો પ્રકાર છે, એ પણ દર્શન મોના અપરાધ થાય. બહુ તીવ્ર કસાય નથી દેખાતો, એટલો બધો ક્રોધાદીની જેમ તીવ્ર કસાય ન દેખાય તેને નો કસાય કહે છે. પણ આ જગ્યાએ તો દર્શન મૌન નો અપરાધ કરે છે. બીજા કાર્યોની અંદર હાસ્ય થાય તો અશુભમાં જાય છે, પણ અહીંયા દર્શન મોહનો અપરાધ થઈ જાય છે, એટલો અશુભ નથી રહેતો. એમ
બીજા કાર્યોમાં એટલું દર્શન મોહ ન થાય,
હે
બીજા કાર્યોમાં એટલું દર્શન
એટલો મોહ ન થાય, એ તો શાસ્ત્ર જેનો અભિનય થાય છે. જ્યાં દર્શન મોહનો ત્યાગ થવાની પ્રવૃત્તિ નિમિત્તભૂત છે એ પરિસ્થિતિની અંદર વિપરીતતા આવે છે, પછી ક્યાં છૂટે, પછી ક્યાં છૂટે, પછી તો છૂટવાની કોઈ જગ્યા રહી નહીં. એમ છે એમાં પણ એ જ વાત છે કે વિષયાંતર પ્રશ્ન હોય તો પછી જ પૂછવો જોઈએ. ચાલો શાસ્ત્રના વિષયને બીજે પાઠ બીજા પાઠે ચડાવવા જેવી થઈ જાય પરિસ્થિતિ, પછી રવૈયો જો ચાલે તો કોઈને કોઈ તર્ક કરીને ચાલુ વિષયને બીજે પાઠે ચડાવી દઈએ, શ્રોતાનો દોષ થઈ ગયો અને વક્તા અનુસાર તો વક્તાનું થઈ ગયું, વક્તાની જાગૃતિ હોવી જોઈએ.
દર્શન મોહનો તો બંધ પડે છે, વિષયાંતર થતા એ બરાબર છે, પણ એ વખતે એને પ્રતિપાદન છે તત્વનું છતાં એને શુભ ભાવનો બંધ કહેવાય છે. શુભ ભાવ
શું હોય તો શું દર્શન મોહ સહિત તપ કરે છે, ઉપવાસ કરે છે, શું ભાવ ધર્મ બુદ્ધિથી તપ કરે, તપ નથી તપ માને, શુભ ભાવ હોય તો શું થઈ ગયું, નિખ્યાતને તો દ્રઢ કરે છે. ગણતરી કરવાનો પ્રશ્ન જ નથી, ગણતરી આ કરવા જેવી છે, મિથ્યાત બધે આ મિથ્યાત છોડવાનો પ્રસંગ છે. શાસ્ત્ર સ્વાધ્યાય તો મિથ્યાત છોડવાનો પ્રસંગ છે, ત્યાં મિથ્યાત વધારે શાસ્ત્ર સ્વાધ્યાય સંબંધના બોલ છે કેટલા, પછી પ્રતિમાજીનો બોલ છે, દેવ તત્વ છે ને, સર્વજ્ઞ વિતરાગની પ્રતિમામાં વિકૃતિ કરવી અથવા તેની સ્થાપનાનો નિષેધ કરવો કે એની સ્થાપનાનો વિરોધ કરવો, વિરોધ કરવો નિષેધ કરવો બંને એક અર્થમાં છે. જેવા સર્વજ્ઞ વિતરાગ સમોસરણમાં બિરાજમાન છે એવી જ એમની સ્થાપના થઈ શકે, એમાં વિકૃતિ કરીને સ્થાપના ન કરી શકાય. બરોબર, આ શ્વેતાંબરમાં વિકૃતિ આવી આભૂષણ વગેરે, એ દર્શનમોહનું કારણ છે, અન્ય મત જ થઈ જાય છે, દર્શનમોહ તીવ્ર થઈ જાય છે. ચંદનના ચાંદલા ન કરાય,
વિકૃતિ જ છે ને.
હા, વિકૃતિ છે,
પગે લાગી શકાય કે ન લાગે,
પગે લાગવામાં તો વાંધો નથી, મુદ્રા વિતરાગ મુદ્રા છે ને, આમના એ પ્રમાણે એની સ્થાપના થઈ છે એટલે બીજો કાંઈ વાંધો નથી, દર્શન કરવાનો વાંધો નથી. જે બીજી વિકૃતિ કરે એ કરવાના ભાવ છે, કરાવવાના ભાવ છે, એનું અનુમોદનાના ભાવ છે, એ બધા અપરાધ છે, એટલો અપરાધ છે.
દર્શન કરવાનું
ના, દર્શન દર્શનમાં તો શૃંગાર આદિ હોય, આભૂષણ આદિ હોય તો દર્શનમાં દોષ નહીં, કોઈ ફૂટ મૂકી જાય કે કોઈ ચાંદલા કરી જાય જે આવિષ્કંથી લોકો કરે છે, દર્શનનો દોષ નથી, કેમ કે એમાં એની જે વિતરાગતા છે એને ખંડિત કરવાનો પ્રકાર નથી ઊભો થતો. દર્શન કરનારનું તો મુખમુદ્રા જોઈને જે સ્વસંવેદનને સંભાળવું છે, આત્મભાવ જે પ્રદર્શિત કરે છે એને જે જોવું છે એમાં ફેર નથી પડતો. આ તો એક તો ચક્ષુમાં જે ફેર કરે છે એ મોટો ફેર છે, ધ્યાનસ્થ મુદ્રામાં ખુલ્લા ચક્ષુ નથી હોઈ શકતા, હોઈ શકે ધ્યાનસ્થ મુદ્રામાં અર્ધ ખુલ્લા ચક્ષુ હોય છે, નાસિકાગ્ર દ્રષ્ટિ એ ધ્યાનસ્થ મુદ્રા છે, એની અંદર રહસ્ય છે બધું, એ દ્રષ્ટિ કોઈ દ્રષ્ટિ ખાતર દ્રષ્ટિ નથી, એ જે સ્વરૂપનું ગ્રહણ છે એમાં જે સહજ પરિસ્થિતિ ઊભી થાય છે એ પ્રકાર છે. કોઈ નાસિકાગ્રમાં નાકના ટેરવાને જોવાનો ત્યાં પ્રયત્ન નથી, પણ નાકના ટેરવાને જોતા જે ચક્ષુ અર્ધા ખુલ્લા અને અર્ધા બંધ થઈ જાય એવી પરિસ્થિતિ સ્વરૂપ ગ્રહણના કાળમાં ધ્યાનસ્થ અવસ્થામાં ઊભી થાય છે મુખમુદ્રામાં, એટલે એની અંદર આખો વિતરાગ ભાવ ઊભી જાય છે. એ ચક્ષુ એક મૂકે ભલે બીજા આભૂષણ ન લગાવે પણ ખાલી ચક્ષુ રાખે, કે કેટલાક સ્વતંત્ર મંદિરોમાં શું છે કે આભૂષણો તો અમુક સમયે જ લગાવે છે અથવા બધી પ્રતિમાને નથી લગાવતા, અમુક પ્રતિમાને અને અમુક સમય માટે જ આભૂષણ લગાવે છે, મુગટ વગેરે બાજુ બાકી ખાલી પ્રતિમા જ હોય છે, દિગંબર પ્રતિમા હોય એવા જ પ્રતિમા લાગે, પણ એક ચક્ષુ લગાડી દે છે. આ મોટી વિકૃતિ છે પાછી, એવી વિકૃતિ ના થઈ શકે. એ સિવાય એ લોકો કલર કરે છે, ઓઠને લાલ કરે છે, આંખની અંદર આંખ ખુલ્લી હોય છે, એટલે ચક્ષુ લગાવ્યા વગરની આંખ ખુલ્લી હોય છે, જે કંટારેલી પ્રતિમા હોય છે, કોતરેલી, તો એમાં એની અંદર પણ કલર કરે છે. એ બધું તો એ પણ વિકૃતિ છે.
સ્વરૂપની વિકૃતિ કરીને પોતાના
સ્વરૂપની વિકૃતિ છે, એ દર્શન મૂળનો અપરાધ છે. એમાં દર્શન મૂળ લાગે. એ સિવાય સ્થાપનાનો વિરોધ ન થાય, અરિંદની સ્થાપના છે એનો વિરોધ ન થાય. કોઈ એમ કે અમે ચોવીસ તીર્થંકરને તો માનીએ છીએ, એની સ્થાપનાનો અમને વિરોધ નથી, પણ ચોવીસ સિવાયના કોઈ આવે તો અમને વિરોધ છે. કેમકે તીર્થંકરો તો આનાથી અનંત અનંતા થવાના છે. ચોવીસ જ તીર્થંકર નથી, આવી ચોવીસ એ અનંતી છે. ભૂતકાળની પણ અનંતી છે, વર્તમાનની એક છે, અને ભાવિની અનંતી છે. એ સિવાયના મહાવીરની અંદર પણ અનંતા થવાના, અનંતા થયા અને અનંતા થશે. અત્યારે 20 વિયરમાં છે. એ બધામાંથી અથવા એ તીર્થંકર સિવાય સામાન્ય કેવળી હોય, અરવિંદ કે સિદ્ધની સ્થાપનાનો નિષેધ ન કરી શકાય. એકનો પણ નિષેધ કરે એટલે બધું ગયું, અનંતાનો નિષેધ થઈ ગયો. કોઈ એમ કહે કે નહીં, અમે એકનો જ નિષેધ કરીએ છીએ, બાકી બધા એને માનીએ છીએ, પણ આ એકની સાથે અમારે વાંધો છે. એકની અરે વાંધો છે તો અને ત્યાં દર્શન મૂળનો અપરાધ. ચોવીસી બાર ના છે, સોનાગીરીમાં નંગનંગની પ્રતિમા સ્થાપી છે, હરિ ની પ્રતિમા સ્થાપી. બાહુબલીની તો મને મળી દશાની પ્રતિમા છે, ભરતજીની પ્રતિમા સ્થાપવાનું એ વખતે રિવાજ ચાલેલો. અને એ ચાલે એનું કારણ છે કે બાહુબલી તો પછી ગયા મોક્ષે, ભરતજી પહેલા ગયા. સિદ્ધાર્થે જીવનની દીક્ષા લીધી કે અંતર્મૂળમાં કેવળ પાયા છે, અમને તો તપશ્ચર્યા કરી છે હજારો વર્ષ. ભરતજીની સ્થાપી છે, કઈ એમાં દોષ નથી, એનો નિષેધ ન કરી શકાય. કોઈ પણ કેવળીનો અરિંદ પ્રતિમાનો નિષેધ ન કરી શકાય. થયા હોય તેનો કે થવાના હોય તેનો કોઈનો નિષેધ ન કરી શકાય. નિષેધ કરતા દર્શન મોહનો અપરાધ એના ઉપર લાગે છે. એની સામે સર્વજ્ઞ વિતરાગની પ્રતિમાજીને સ્વસંવેદન દર્શાવવાનું કારણ જાણીને મૂળ આજ્ઞામાં વિકૃતિ ન થાય એવા અભિપ્રાય પૂર્વક, પછી અભિપ્રાય એવો હોય કોઈ અજાણપણે ભૂલ થઈ જાય તો એ ક્ષમ્ય છે. અભિપ્રાય એવો હોય કે મૂળ આજ્ઞા પ્રમાણે સ્થાપના કરવી છે, એ મૂળ આજ્ઞાની બધી વિધિ વિધાન ન જાણતા હોય ને કોઈ વિધિમાં ભૂલ પણ થઈ જાય. આપણે સ્વરૂપમાં અહીંયા આંખમાં કીકી કરી લીધી, સારી ખબર પડી અભિપ્રાય મૂળ આપના હતો, ખબર પડી કે આ ન થાય કે તરત કાઢી એ અપરાધ ક્ષમ છે. એટલે એવા અભિપ્રાય પૂર્વક લખેલું છે, પાછળ એ કારણ છે. એવું સંભવિત છે કે વિધિ વિધાનનો અંદર કોઈ સંભવિત દોષ રહી પણ જાય તો અભિપ્રાય એવો નથી હોતો. સ્વ પર હિતાર્થે સ્થાપવી હેતુ આ છે, એની અંદર ઉદ્દેશ એ છે કે પોતાને પણ આત્મભાવ આત્મભાવ અવલોકવાનું કારણ છે અને બીજાને પણ એ નિમિત્ત થશે એમ સમજીને સ્થાપવી અને અનુમોદના કરવી, સ્થાપવી અને સ્થાપતા હોય તેની અનુમોદના કરવી, વિરોધ ન કરવો પણ અનુમોદના કરવી. એમાં શું છે કે દ્રવ્ય ક્ષેત્ર કાળ પણ જોવાના છે, અહીંયા સમાજ કેટલો છે, અને પ્રતિમાઓનો વિનય સચવાય એવું છે કે એ વિવેક કરવો પડે છે. એવો વિવેક કર્યા વગર ખડકલો કરે જાય તો પાછો એનો વિનય થશે આગળ જતા, તો એ તો વિનય અર્થે વાત છે. સ્થાપનાનો નિષેધ નથી, એ ભાવના તમારી સારી છે. એક શું અનંત સ્થાપીએ, અનંત સ્થાપી થકાતી હોય તો અનંત સ્થાપીએ અભિપ્રાયમાં તો એમ છે, પણ બાહ્ય પ્રવૃત્તિની અંદર પાછો સમાજની સંખ્યા જોઈને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈએ એનો વિવેક કરવામાં આવે. કેમકે આખરની અંદર તો જે વિતરાગ ભાવને આરાધન કરવાની વાત છે, વેદ વિજ્ઞાન સ્વસંવેદન સ્વરૂપ ધ્યાન એ બધું જે ઉદ્દેશ છે પ્રતિમાજીના વિશે, એ ઉદ્દેશ પોતાનો પૂરતો થાય છે. ઘણી પ્રતિમા હોય તો એ ઉદ્દેશ ઘણો થાય ને ઓછી પ્રતિમા હોય તો ઓછો થાય, એવું તો કાંઈ નથી. એટલે ઉદ્દેશની વૃદ્ધિ અર્થે નથી, પણ સમાજ મોટો હોય તો એની ભાવના સમાજની અંદર થાય તો એ કાર્યનો નિષેધ ન કરી શકે. સમાજને અનુલક્ષીને ત્યાં ચાલતી પરિસ્થિતિનો વિવેક કરવાનો હોય છે, એટલી વાત છે.
બરોબર,
એ સંયોગની વાત છે, સંયોગ નો વિવેક કરવાનો. શાસ્ત્ર પ્રતિમાજી એટલે દેવ આવી ગયા, શાસ્ત્ર દેવ હવે સત્પુરુષનો વિષય છે. બાર અંગનો સાર શુદ્ધ આત્માનુભૂતિ પ્રાપ્ત સત્પુરુષના એક વચનમાં અનંત આગમ રહેલા છે. બાર અંગનો સાર કહો કે સત્પુરુષનું એક વચન કહો, એમાં અનંત આગમ રહેલા છે. જે સત્પુરુષ પોતાના બાર અંગના સારભૂત વિશે શુદ્ધાત્માનુભૂતિને પ્રાપ્ત થયેલા છે. શુદ્ધાત્માનુભૂતિ કેવી છે તો બાર અંગના સારભૂત છે એવી શુદ્ધાત્માની ભૂતિને જે પ્રાપ્ત થયા છે એવા સત્પુરુષ, એ સત્પુરુષનું આટલું વિશેષણ છે. તેમના એક વચનમાં અનંત આગમ રહેલા છે, તેમ છતાં તેમના વચનો સંમત કરવા અર્થે આગમાધારનો આગ્રહ રાખે. ગુરુદેવે તો કહ્યું, હિંમતજીએ તો કહ્યું, ફલાણાએ તો કહ્યું, આગમમાં ક્યાં છે વાત? રાજનભાઈ તો પંડિત હતા, કોડરમલજી તો પંડિત હતા, કે દોલતરામજી તો પંડિત હતા, ગુજ્જનજી નું તો પંડિત હતા, પછી આ દીપસનજી થઈ ગયા પંડિત, બનારસીદાસજી થઈ ગયા, તો બધા પંડિતો હતા, કે મુનિ પંડિત હતા, કે મુનિ નહોતા. એમ માટે એમના વચનો પ્રમાણ કરવા માટે કોઈ આગમ આધાર મળતો હોય તો માન માને તમને એ આગ્રહ રાખવાની વાત. એ સત્પુરુષને માનતો નથી એમ છે એની અંદર, એ સત્પુરુષને માનવા તૈયાર નથી. સત્પુરુષનો નિષેધ છે એટલે એને સ્વીકાર નથી, એનો અર્થ એ થયો એને દર્શન મૂળ તીવ્ર હોય તો જ એવી પ્રવૃત્તિ થાય. દર્શન મૂળની તીવ્રતાના એ પ્રકાશક છે, પરિણામ પ્રસિદ્ધ કરે છે. એટલે એના આગમનો આધારનો આગ્રહ ન રાખે. એના બદલે જ્ઞાનીના પ્રત્યેક વચનમાં અનંત નયોને સંધિ રહેલી છે તેમ જાણી તેના અર્થ ગાંભીર્યને સંમત કરવું, બહુ સંતુલન હોય છે એની અંદર એમ કહે છે. એક વચનની અંદર ઘણું સંતુલન હોય છે. કોઈ વાર અધ્યાત્મનું જોર દેવા કોઈને એમ લાગે કે આપો એકાંત કરે છે, એકાંત નથી કરતા. બરાબર સંતુલન હોય છે, બધા નજરનું સંતુલન એની અંદર હોય જ છે, અને છતાં પ્રયોજનની સિદ્ધિ થાય એ સંતુલન અંદર થાય ને. મિથ્યા એકાંતથી કોઈ વખત સમ્યક એકાંતથી સિદ્ધિ થાય છે પ્રયોજનની, મિથ્યા એકાંતથી પ્રયોજનની સિદ્ધિ ન થાય. અને જ્યાં સમ્યક એકાંત છે ત્યાં સમ્યક અનેકાંત છે, જ્યાં મિથ્યા એકાંત છે ત્યાં મિથ્યા અનેકાંત પણ છે. એટલે
કામગીરીને સંમત કરવું એટલે ઓગે ઓગે માની લેવું એમ નહીં,
સમજીને કે જ્ઞાનીના પ્રત્યેક વચનમાં અનુયના અનંત દેવોની સંધિ રહેલી છે એવું એમનું જે વચનની પ્રવૃત્તિ પાછળ જે જ્ઞાન છે એ જ્ઞાનને ઓળખવું, એ જ્ઞાનને સમજવું, એ જ્ઞાન એ જ્ઞાનને સંમત કરીને જ્ઞાનીને સંમત કરેલા છે, અને એ પૂર્વક એના વચનને સંમત કરેલા છે ઓળખીને. એમના જ્ઞાનની પ્રતીતિ છે, વિશ્વાસ છે, ઓગે ઓગે નહીં ઓળખીને જ્ઞાની કેવા હોય. એટલે તો જ્ઞાન દશાના જે બોલ આવે છે એની પાછળ શું હેતુ છે? જ્ઞાન દશાનું વર્ણન શાસ્ત્રમાં આવે છે, અથવા જે વચનામૃતો હોય છે એની અંદર જ્ઞાન દશાની કેટલીક વાતો આવે છે. એ અજ્ઞાનીને શું જરૂરી છે? જ્ઞાન દશાની વાતો અજ્ઞાનીને શું જરૂરી છે? એ તો કે અમને તો આવું જ્ઞાન આવી દશા છે, આ તો જ્ઞાની આવા હોય, પણ અમને અમારે શું? અમે તો અજ્ઞાની છે એમ કે નહીં. જ્ઞાનીને ઓળખવા, જો જ્ઞાનીને ઓળખે એના અનેક પડખેથી જે વાત એમના દશા વિશેનું વર્ણન આવે છે એનાથી ઓળખે જ્ઞાનીને, તો એના વચન પ્રત્યે ઓઘે ઓઘે વિશ્વાસ ન આવે પણ સમજીને વિશ્વાસ આવે, સમજીને વિશ્વાસ આવે તો એને એ બરાબર સંમત કરે છે. વાત ભલે ઓછી કહે છે, થોડી વાત કરી છે. શ્રીમદજીનું એક વચન લઈએ તો બીજું કાંઈ શોધમાં, શું કહ્યું?
બીજું કાંઈ શોધમાં,
બીજું કાંઈ શોધમાં એક સત્પુરુષને શોધ, પછી અને તેના ગમે તેવા વચનમાં વચન પ્રત્યે શ્રદ્ધા રાખ, વિશ્વાસ રાખ. શોધવામાં શું છે? ઓળખીને નક્કી કરે. શોધ એનો અર્થ શું છે? ઓગે ઓગે નક્કી કરવું એને શોધ્યું ન કહેવાય. અનેક મનુષ્યોમાંથી આ જ્ઞાની છે એમ શોધ્યું ક્યારે એને? બીજાએ કહેલું નથી માનતું. ઘણા માણસો માને છે, ઘણા માણસો વંદન કરે છે, આખો સમાજ પાછળ છે, માટે આપણે કરો એમ નથી. શોધ્યું છે પોતે આ જ્ઞાની છે, પછી એને એના ગમે તેવા વચનમાં શ્રદ્ધા. આમ કેમ કહ્યું એ વાત નથી. જેમ કોઈ પરિચિત માણસ હોય એના વિશે કોઈ ઉલટી સૂટી વાત કરે, માણસ શું કહેશે? કે એ કંઈ માની લેવાય એવી વાત નથી. હું ઓળખું છું, મને પરિચય છે, ગમે તેવી વાત અમે માનીએ નહીં. એમ જ્ઞાની છે એમ ખબર પડી એટલી ગમે તે વચન કહે તો એના એની પાછળ સમ્યક જ્ઞાનનો આધાર છે એ વચન નીકળવા પાછળ. એ કઈ ભૂમિમાંથી ઉગ્યું છે કે સમ્ય જ્ઞાનમાંથી ઉગેલી વાત છે, એમાં પણ ગંભીર વાત છે. ઉપર ટપકે એની અંદર કાંઈ તમને ન દેખાતું હોય, ઉપર ટપકે એમ લાગતું હોય કે આમ કેમ વાત કરે છે એવું પણ લાગે, તો પણ પહેલું એમ વિચારવા જેવું છે એની કોઈ ગંભીરતાથી આ વાત કહેવાયેલી હોવી જોઈએ. સ્પષ્ટીકરણ એમની પાસેથી મેળવવું જોઈએ, ન સમજાય તો એમની પાસેથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ એમને અભિપ્રાય આપીને એની ઉપેક્ષા કરવામાં આવે કે એનો નિષેધ કરવામાં આવે તો અવશ્ય દર્શનમૂળનો અપરાધ થાય, બીજું કાંઈ ન થાય પણ દર્શનમૂળનો અપરાધ
થાય. શંકા ન થાય.
હા, સત્તર માં સત્પુરુષના વચનમાં શંકા તેમજ ભૂલ દેખવાની વૃત્તિ થઈ, કઈ ભૂલ્યા તો નથી ને, જરા તપાસી લઈએ, અથવા ગાથાર્થ કે શબ્દાર્થને મુખ્યતા કરીને પણ ભૂલ ગણવી કે ભૂલ સમજવી, ભાષામાં તો આવો અર્થ થાય છે, નાની બીજો અર્થ કરે માટે એમને ભૂલ ગણાય, એ બધા દર્શનનો અભિપ્રાય ઊભો થાય છે. નથી, પણ એ આત્મા છે ને ભૂમિકા પણ નથી. ઉગેના આત્મવિચારને આત્માના વિચાર ઉગ્યો નથી, ઉગી શકે પણ નહીં. ગમતી વાત પહેલા તો આ પદાર્થ ને કહી શકે પણ પદાર્થ નો વિષય વચન છે અને કહેવા જતા વિકૃતિ થઈ આવે છે. જ્ઞાની પણ કહે તો પણ એ પ્રથમ છે તો ખરેખર પરમાર્થ ને વક્તવ્ય વસ્તુને વક્તવ્ય કરવા જેવી વાત છે. જેને કહી નથી શકાતું એને કહેવા જાય કહી શકાય નથી એમ જવું પડે, કહી શકાય કેવું છે આત્મા સ્વરૂપ, મૂળ આત્મા સ્વરૂપ કેવું છે કહી શકાય. એવા સ્વરૂપને પણ એ જયારે કોઈ કઈક સંકેત માત્ર પણ એ પણ દર્શાવી શકે એવા ન કહી શકાય એવા સ્વરૂપને પણ થોડું પણ દર્શાવી શકે છે એવું કોઈ અવકાશ માટે પુરુષમાં પ્રત્યક્ષ સમાગમમાં છે. પુરુષમાં નથી આમ તો ફરક છે જે પિન પોઈન્ટ વાત છે. વાણી તો પરોક્ષ પણ મળે ને વાણી અનુભવ છે પણ તેની ડિગ્રી ઓછી છે. પેલાની ડિગ્રી વધારે છે, પેલામાં ડિગ્રી નો કામ કરે. ચારિત્ર તેની દ્રષ્ટિકોણથી નીચે શું છે? રાજની નીતિ એવી હતી કે આજે લાખો વર્ષ પછી રામ રાજ્ય ની ટોલે કોઈ રાજ્ય નથી. એટલો વિચક્ષણ પુરુષ લૌકિક દ્રષ્ટિએ એ લૌકિક નીતિ કરે. લોકોત્તર પુરુષ તો એટલા બધા હતા કે ક્ષાયિક સમીર દ્રષ્ટિ ચરમ શરીરે તદભવ મોક્ષ ચાકડો આપો તો માટલું બનાવી દે, પથ્થર આપો તો મૂર્તિ, બાયણ આપો તો અસ્ત્ર શસ્ત્ર ને તમામ કોઈ છે જ બાકી નો છાપ હોય છે. જગત ની અંદર પ્રમાણિક માણસો ન્યાય નીતિ બનતો હોય છે, તો જ્ઞાને અન્યાય કરે કે અનિત્ય કરે, તો એ તો ન્યાય મંદિર માંથી અન્યાય થયા જેવું થાય. એને એમ થાય જો ન્યાય મંદિર માં અન્યાય થતો હોય તો પછી હવે ન્યાય ક્યાં થયો? જીવને વિચલિત પણ થઈ જાય છે, ઓળખાણ ને મારો જીવ વિચલિત થતો પ્રત્યક્ષ સત્પુરુષ નો ઉપકાર એની તુલના આચાર્યના ગુણસ્થાન આદિના માપ સાથે કે તીર્થંકરના ગુણસ્થાનના માપ સાથે ન કરી શકાય એમ કેવું છે. માપ કરે તો એને બુદ્ધિમાં ન્યૂનતા થાય અથવા અભક્તિ થાય અથવા પરોક્ષ અન્ય જ્ઞાનીઓને પણ પ્રત્યક્ષ જ્ઞાની સાથે તુલના ન કરી શકાય. પ્રત્યક્ષ જે સંપર્કમાં છે જેનો યોગ છે સંયોગ છે એની સાથે તો પરોક્ષની કોઈ પરિસ્થિતિ તુલનાત્મક રીતે રહી શકતી નથી. કેમ કે ભૂલ હોય તો પરોક્ષ જ્ઞાને તો દર્શાવી શકતા, પ્રત્યક્ષ હોય તે જ દર્શાવી શકતા. ઉત્તર આપશે તો એને સ્વીકાર્ય કદાચ નહીં થાય, વિશ્વાસ નથી એની યોગ્યતા ઉપર. તમે જ વિચારી હું કહું એમ કરો એવું મારો આગ્રહ નથી, તમે વિચાર નથી કરી. બહુ શિક્ષણ, બહુ શિક્ષણ સામાન્ય યોગ્યતાને માપ કાઢીને બરાબર પાત્રમાં રહે એટલી જ વાત કરે, પાત્રમાં ન રહે એ વાત કરે. જ્ઞાની કોણ જીવો હોય છે પણ આવા કેટલા જ્ઞાનીઓ મહાપ્રજ્ઞાવંત જ્ઞાની પોતાનું હિત સાધતા સાધતા બીજાના હિત હિતને પણ અતિ વિચક્ષણપણે સમજી શકતા હોય છે અને પ્રવર્તી શકતા હોય છે. મહાન પ્રજ્ઞા હોય છે. સમાધાન છે કે પ્રત્યક્ષ સત્પુરુષનો ઉપકાર ગુપ્ત ગાથા અનુસાર સમજીને એ સમજવામાં આટલી બધી વાત છે. પ્રકારમાં તો મર્યાદિત થયા, સમજવાની અંદર આટલી વાત છે. એ સૂક્ષ્મ અને નિર્વિકલ્પ પારમાર્થિક વિષયને જે દર્શાવી શકે છે માણે સિવાયની ચેષ્ટાથી પણ, અને ઉપરાંત ચેષ્ટાનો વિષય ભાવનો વિષય છે વાણીમાં મર્યાદિત આવે છે એથી આગળ જઈને ચેષ્ટા એ રીતે પ્રત્યક્ષ સત્પુરુષનો ઉપકાર સમજીને સર્વથી અધિક ઉપકારી આગળ કોઈ બધા એની પાછળ હોય છે નીચે સર્વથી અધિક ઉપકારી સમજી સજીવન મૂર્તિના પ્રત્યક્ષ સમાગમનું ફળ અનંત ભવનું છે એમ જાણીને ઉપાદાનમાં પુરુષાર્થની જાગૃતિ સહિત અનન્ય ભક્તિના પરિણામ થવા આવા ભક્તિના પરિણામમાં રાગ ગૌણ છે જ્ઞાન અને પુરુષાર્થ ભક્તિ મુખ્ય હોય છે
Jai Ram Jai Ram